શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 18 અધ્યાયના 18 યોગ આપ્યા છે. કર્મ સંન્યાસ યોગ, મોક્ષ સંન્યાસ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ. આમ દરેક વિષયની અંદર એનું અનુસંધાન કરવું, જ્ઞાન સાધેનું અનુસંધાન કરવું, એનું નામ છે યોગ. ભગવાનનું ગીતા જ્ઞાન, એનું અનુસંધાન થાય, એનો સ્વાધ્યાય થાય, એનો સત્ય થાય, એનો નિત્ય પાઠ થાય, એનું નામ છે યોગ. એમ સુરત શબ્દ એ પણ યોગ છે. સુરત શબ્દ એક વિષય છે અને એની સાથે સંબંધ કરવાનો છે. એટલે સુરત શબ્દને એની સાધના કરવાની, એની ઉપાસના કરવાની. એટલે અહીંયા મહારાષ્ટ્રીએ શાસ્ત્ર સંમત જે સાધન અને ઉપાસના છે એ યોગ માર્ગની અંદર સુરત અને શબ્દ એ સાધન તરીકે એનું અનુસંધાન કરવું અને આત્માનુસંધાન વડે પોતાનું આત્મકલ્યાણ, આત્માનો પરિચય અનુભવ મેળવવો, એ છે સુરત શબ્દ. શબ્દ નામ બ્રહ્મ અને બ્રહ્મ એ આત્મ સ્વરૂપ છે. આત્મા સ્વયં શબ્દ સ્વરૂપ હોવાથી એ જ્યારે પોતાના સ્વરૂપમાં ભળે છે ત્યારે એમાંથી એને એક બળ પ્રાપ્ત, શક્તિ મળે છે. લક્ષ્મણદાસજી મહારાજને અવધૂત યોગીરાજ ગુરુ મહારાજે સુરત શબ્દ યોગ આપ્યો છે, સુરત શબ્દની ઉપાસના આપી છે, જેના વડે સાધક પોતાના નિજ સ્વરૂપમાં અનુસંધાન કરે. ભગવત સ્વરૂપ છે જ, ભગવાન એનામાં બેઠેલા છે, પોતાનામાં બેઠેલા ભગવાનના દર્શન પોતે કરવાના. અને સુરત શબ્દની સાથે સાધન ઉપાસના કરે, એના વડે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો માર્ગ એને સુલભ થાય અને સુલભ માર્ગે પોતાનું આત્મતેજ ત્યાં સુધી એની પહોંચવાની સાધન યાત્રા, એમાં જે કંઈ પ્રાપ્ત થવાનું છે સર્વ મહારાષ્ટ્રીએ લક્ષ્મણદાસજીને આમ ધીરે 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 આપવા માંડી, જેના પરિણામ રૂપ એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે આ સુરત અને મન, મન અને શબ્દ, શબ્દ અને નુરત, અને એમ કરતાં મન અને શબ્દ એક બાજુએ નીકળી જાય અને માત્ર સુરત અને નુરત એ બે જ એક બની, અભિન્ન બની, પોતાના સ્વસ્વરૂપમાં જે કાંઈ ભેદદ્રષ્ટિ છે એને સમાપ્ત કરી દે. હું શરીર નથી, હું પરમ ચૈતન્ય આત્મ સ્વરૂપ પરબ્રહ્મ તે સ્વયં હું છું. આ અવસ્થા સુધી આપણી જ સુરતાઓ મન અને શબ્દના સાધન વડે નુરતરૂપ આત્મતેજ સુધી પહોંચી શકે. અને આત્મતેજ દર્શાશે એટલે નિજના રૂપ એને સહજ અને સુલભ થશે, દુનિયા બધી જ દેખાશે, પણ નિજના રૂપ નહીં દેખાય. આંખ છે આપણી, દુનિયાને જોઈ શકે છે, પણ આપણી આંખ આપણી આંખને જોઈ શકતી નથી. પણ એ દેખાય કે પોતાના હાથમાં આઈનો હોય તો પોતાની આંખ દેખાશે. જો નિજ મુકર કહી જાય, હાથમાં આઈનો હોય છતાંય પોતાનું પ્રતિબિંબ નથી પકડી શકાય. એમ જો મુખ મુકુર મુકુર ગહી નહીં જાય, એને પકડી શકાતું નથી. પરંતુ એક પ્રતિબિંબ છે એટલો અનુભવ તો આપણે કરી શકીએ. એમ આપણા આ ઘટમાં શરીરમાં ભગવદ ચેતના છે, પણ પાત્રમાં ઘટની અંદર જેમ પ્રતિબિંબ પડે પાણીને કારણે, એમ એ પરમ ચૈતન્યનું પ્રતિબિંબ આપણા ઘટની અંદર પડે છે. જેમ ઘડામાં પાણી હોય અને પાણીમાં પ્રતિબિંબ સૂર્ય દેખાય, એમ આપણા શરીરના માધ્યમમાં આયુષ્યરૂપી જળ છે, અને જ્યાં સુધી છે એમાં પ્રતિબિંબ થાય છે એ પરમ ચેતના, જેને પરિણામરૂપ આપણી આ જીવનયાત્રા એની અંદર આત્માનો પડશે, પરમનો પડછાયો છે અને આત્મા સ્વરૂપે રહેશે. આત્મા એ પરમાત્માનો અંશ છે. જેમ પ્રકાશનું પ્રતિબિંબ વસ્તુનું પ્રકાશ દ્વારા પડે છે, એ જેમ સૂર્યનો અંશ એનું પ્રતિબિંબ છે, એમ આત્મા પણ પરમાત્માનું જ એક અંશરૂપ પ્રતિબિંબ છે. એટલે સરતને સુરતાઓને મનનો આધાર છે, મનને શબ્દનો આધાર છે. એ શબ્દને પણ કોઈક આધાર છે, આશ્રય છે, અને એ આશ્રય છે પરમનો. પરમ તત્વ પરમાત્મા જે સર્વત્ર અને સર્વકાળ છે, સર્વદેશીય છે, એને આખા જગતના શબ્દ બ્રહ્મનો આધાર છે. શબ્દને બ્રહ્મનો આધાર છે એટલા માટે શબ્દને એકલો શબ્દ ન કયો, શબ્દ બ્રહ્મ કયો, નાદ બ્રહ્મ કયો. જે નાદ બ્રહ્મની ઉપાસના છે એ શબ્દની ઉપાસના. ઓમકારને દીર્ઘ રીતે ઉચ્ચારણ કરીશું તો નાદ બ્રહ્મની ઉપાસના છે. એના વડે આપણો શ્વાસ રૂંધાય, બધી જ વૃત્તિઓ મન સહિત પોતાનામાં જ શાંત બની, સમાહિત બની અને સ્થિર બની જાય છે. ઓમકાર દીર્ઘ ઉચ્ચાર કરીશું, શાંતિ મળશે, અંતર્મુક્તા આવશે, અને એ અંતર્મુક્તાની શાંતિ ધીમે ધીમે પોતાનામાં જ અંદર લઈ જઈને પોતાના આત્મ સ્વરૂપનું દર્શન જરૂર કરાવશે. પણ સતત એનો અભ્યાસ, સતત એ નાદ બ્રહ્મની ઉપાસના સહિત એનું અનુસંધાન, જે મંત્રનું અનુસંધાન કરીને એને જપ કરીએ છીએ, અને જપ દ્વારા મંત્રના એ નામ દ્વારા જે સ્વરૂપ છે એનું અનુસંધાન કરીએ છીએ, એના દ્વારા એકાગ્ર બનીને પોતાના આરાધ્યને આ રીતે ઉપાસી લઈ અને આત્મસાત કરવામાં આવતું, જેને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રભુના દર્શન થાય એનું નામ છે સાક્ષાત્કાર. એમ આત્મસાત પણ, આત્માનો સાક્ષાત્કાર પણ પોતાની સમક્ષ પોતાની અનુભૂતિનો હોય, અને પોતાનું આત્માનું દર્શન એને થયા કરે. પોતે હોવા છતાં પોતાનું જ દર્શન પોતાના સ્વરૂપને પામી શકે છે, પણ એનું અનુસંધાન એ અત્યંત આવશ્યક છે. તો સતત સાધક પોતાની સાધનામાં રત રહે, તો શું રત રહે, તો જ આત્માનું નૂરત એને પ્રાપ્ત થશે. નૂર આત્માથી પોતાનામાં જ સમાહિત સ્થિર એ છે. એને બતાવ્યું કે સબદ કુન કાતે કા, આ શબ્દમાં શક્તિ છે પણ એનો એને આધાર કોનો, જે શબ્દ એટલે નામ છે, શબ્દ વડે રૂપ સુધી પહોંચાય છે. દેખીય રૂપ નામ આધીના, રૂપ એ નામને આધીન છે. નામ બોલાશે એટલે રૂપ તરત જ પ્રત્યક્ષ થશે. કોઈ પણ વ્યક્તિનું નામ દો, બોલતાની સાથે સ્મૃતિપટ ઉપર એનું ચિત્ર આવી જશે કે હા પેલો ફલાણો ભાઈ બરાબર છે. દેખીય રૂપ નામ આધીન, એટલે અહીંયા આગળ પણ જે શબ્દ છે એ નામ છે, જેને મન સાથે સંબંધ છે. મનને નામની સાથે સંબંધ છે અને નામ એટલે શબ્દ. પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન કરવું હોય તો સૌથી પહેલા ભગવાનનું નામ આપણા મુખે આવવું જોઈએ. મંત્રની દીક્ષા વડે કોઈ પણ એક ભગવાન નામને ધારણ કરવું પડે કે આ મંત્ર મેં ધારણ કરી દીધો છે, અને મંત્ર એ જ નામ અને મંત્ર એ જ શબ્દ, એનું અનુસંધાન કરવા માંડો. નામ સ્મરણ જેમ કરશો તેમ તેમ એનું અનુસંધાન થશે, એના અર્થનું, એના ભાવનું, એના સ્વરૂપનું. અંદર એક પછી એક સૌથી પહેલા કોઈ પણ શબ્દ નામને નો સ્વીકાર કરો, પછી એનો અર્થ જાણો. અર્થ જાણ્યા પછી એનો ભાવ આવે, ભાવ પછી એનું સ્વરૂપ આવે. આપણે કોઈ પણ સંકલ્પ કરીએ છીએ, કોઈ પણ નામ, કોઈ કામ લઈએ, ચાલો કોઈ પણ એક પ્રવૃત્તિનું આપણે નામ દ્રઢ સંકલ્પ કર્યો, પછી પ્રવૃત્તિ કેવી હોય, કેવી રીતે થઈ શકે, ક્યાં આગળ થઈ શકે, કોની સાથે કરી શકે, કઈ વસ્તુ જોઈશે, કઈ પરિસ્થિતિ સર્જાશે ત્યારે કામ થઈ શકશે. તો પ્રવૃત્તિને પણ ઓળખવા માટે નામરૂપાત્મકતાની આવશ્યકતા પડે, અને એના વડે એ પોતાની પ્રવૃત્તિનું જે લક્ષ્ય છે એને મેળવે છે. કેવી રીતે આગળ વધવું અને એનો ક્રમ શું છે એ જાણી લેવું પડે. બસ એ જ રીતે સુરતને નુરત સુધી પહોંચવા માટે શબ્દને શબ્દની અંદર મન ભળી જાય, અને મન જ્યારે શબ્દની સાથે ઓતપ્રોત થઈ જાય એટલે એનું પરિણામ શું આવે. એક દાખલો કેરીને યાદ કરી, સંકલ્પ થયો કે એને ખાવી છે, લાવ્યા, એને ખાવાની ચૂસવાની શરૂઆત કરી, પછી બંને એક થઈ ગયા, પેટમાં ગયું, પછી કેરી જુદી રહી નહીં, મેં ખાઈ લીધી, એનો આત્મસાત કરી લીધો. એમ કોઈ પણ કાર્યની, કોઈ પણ પ્રવૃત્તિની એની ભૂમિકા એ છે સંકલ્પ, અને સંકલ્પમાં આવશે શબ્દ, શબ્દની અંદર હશે નામ, નામમાં હશે પરિચય, એ વ્યક્તિ, વ્યક્તિની અંદર એની શક્તિ, અને એની શક્તિનો જે કંઈ ઉપયોગ કરવો હોય એ વ્યક્તિનો, એની સાથેને એની પાસેથી કામ લઈ લો, કામ પૂરું થયું, આપણને એનું પરિણામ મળી ગયું. એમ શબ્દ જ્યારે સ્વરૂપની અંદર મળે ત્યારે જ એમાંથી બળ પ્રાપ્ત કરે છે. તો આ શબ્દને કોનો આધાર, સબદ કુન કાતે કા, એક તરફ શબ્દ ભગવાનમાંથી જ બળ પ્રાપ્ત કરે છે સંબંધ દ્વારા, પણ એ પ્રાપ્ત થયેલું બળ છે એ શબ્દ કોનો ટેકો? તો કે મનનો, આત્માનો. આત્માનો આધાર મળી ગયો અને એની અંદર એને શ્રદ્ધા થઈ ગઈ કે આ શબ્દ છે એટલે નામ છે, આ રામ નામ છે કે આ શિવ નામ છે. એ શબ્દને મન સ્વીકાર કરે છે અને એની શક્તિનો આધાર મન લઈ લે છે. શબ્દ કુન કા ટેકા, શબ્દ કોનો ટેકો? તો કે મનનો ટેકો. મન જેના વડે ઉભું રહી શકે, મન જે ટેકા વડે સ્થિર રહી શકે, નહીતર ભમતું છે, મન રખડતું છે, ચંચળ મનડું જ્યાં ત્યાં ભમતું, કરતું ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો. શું છે? હે પ્રભુ, હવે મારી સ્થિતિ એ નથી કે હું મારી જાતને સંભાળી શકું, મારા મનને સ્થિર રાખવા માટે મારી પાસે શક્તિ નથી, સામર્થ્ય નથી. મારું મન આપને અર્પણ કરું છું, આપના નામ સ્વરૂપને અર્પણ કરું છું. બસ આપ જ એને સંયમ આપો, એને સ્થિરતા આપો, એ મનને આપના શબ્દ નામ દ્વારા જ શાંતિ મળશે, આધાર મળશે. શબ્દ કુન કા ટેકા, જે ભોગોનો ટેકો છે મનને, વાસનાઓનો, એ વાસનાઓનો આધાર હટાવી દઈને મનને પ્રવૃત્તિ તો કરવી જ પડશે અને પ્રવૃત્તિ કરવા માટે આધાર જોઈશે. તો સામાન્ય જનજીવન એ આવી વ્યવહારની અને ભૌતિકતાની જે પરિસ્થિતિ છે, વૃત્તિ છે, એની સાથે સંબંધ રાખે છે. એટલે એ પ્રવૃત્તિને મનનો ટેકો છે અને મનને પ્રવૃત્તિનો ટેકો છે, એટલે મન નભે છે, વૃત્તિઓ પણ ચાલે છે આખા જીવનની અંદર, શરીરમાં ભોગવીએ છીએ, પણ એ મનને એ વૃત્તિઓમાંથી, એ વિષયોમાંથી છોડાવી લાવીને એનો આધાર છે. મનને વૃત્તિઓનો, સુરતાઓનો આધાર છે, પણ એમાંથી લાવીને એ મનને શબ્દનો આધાર આપી દેવાનો. એટલે શબ્દ એ મનનો ટેકો છે. શબ્દ કુન કા ટેકા, આપણા મનને કોઈ પણ ભગવાનનું નામ, સત્સંગ કે મંત્ર ન મળે તો મન ક્યાં જશે, શું કરશે? ઉઘાડી વાત છે, અનુભવની છે. મનને જો સાચી દિશા નહીં મળે સાધનની, ભગવદ્ ભક્તિની, તો મન ખોટા માર્ગે જવાનું જ છે. એ બાજુનો આધાર તો એને કાયમને માટેનો છે, પણ એ આધાર આપણે છોડાવી લઈ અને શબ્દરૂપી પરબ્રહ્મનો આધાર આપવો છે. એટલે જેને શબ્દ બ્રહ્મ કહીએ છીએ એની ઉપાસના, નામ સંકીર્તન એ પણ શબ્દ બ્રહ્મની ઉપાસના છે. તમે નામ સંકીર્તનની અંદર તલ્લીન થઈ જાઓ, તાલી ભલે વગાડો, વાજિંત્રો સાજ વાગતા હોય, મોટેથી ગવાતું હોય, નૃત્ય કીર્તન થતા હોય, આ બધું થાય ભલે, કશું નકામું નથી, પણ નૃત્ય કીર્તન સત્સંગ સંગીત એ બધાની અંદર એવી તલ્લીનતા આવી જાય કે સાધક ભક્ત પોતાનું સર્વસ્વ ભૂલી જાય અને માત્ર એ જ એક નિતાંત એકમાત્ર આનંદની અંદર નાચ્યા જ કરે, નામ સ્મરણ કર્યા જ કરે. એ જ એની પોતાની, પોતાના નિજ સ્વરૂપની સાથેની એની આનંદની મસ્તી, જેના વડે પોતાના શરીરના દુઃખો, વ્યવહારિક અસંતોષ, કે જે સુખ નથી, જે અશાંતિ છે, એ બધાને ભૂલી જાય અને જ્યાં સુધી આપણું મન એની અંદર તરલીન હશે નામ સ્મરણના નૃત્યની સાથે, ત્યાં સુધી શરીરના બધા જ દુઃખો ભૂલાઈ જશે, વ્યવહારે ભૂલાઈ જશે, હું ગરીબ છું કે શું છું એ પણ ખબર નહીં, માત્ર એક ભગવાનની સાથેનો એક સંબંધ થઈ ગયો. શબ્દ કુન કા ટેકા, તો એ શબ્દ, એ ભગવાનનું નામ કોનો ટેકો? પ્રશ્ન આવ્યો આપણી સમક્ષ. આપણને લાગે છે કે ભગવાનનું નામ કોને આધાર આપે છે, કોને ટેકો આપે છે? આખી સૃષ્ટિને, દરેક માણસના મનને ટેકો આપે છે. જેણે જેણે ઈશ્વરનો આશ્રય લીધો, જેણે જેણે ભગવાનના ભજનનું અને સત્સંગનું શરણ લીધું ને, એ બધાને એ સત્સંગરૂપી શબ્દ, એ નામ સંકીર્તનરૂપી શબ્દ મનને આધાર આપી દેશે. અને મનને આધાર મળ્યો એટલે મન ક્યારે નીચે નહીં પડે. એ નામ સંકીર્તનના પવિત્ર ભાવથી હંમેશા ઉર્ધ્વગતિ પામશે. ક્યારે અધોવૃત્તિ મનમાં જાગૃત નહીં થાય. જેટલું આપણું મન ભગવત સ્મરણ અને સેવા સત્સંગની અંદર જોડાયેલું છે, ત્યારે આ છે શબ્દ કુન કા ટેકા. શબ્દને, શબ્દ એ કોનો ટેકો છે? કે મનનો ટેકો છે. મનને આધાર ભગવદના નામનો મળી જશે ને, તો મન સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકશે. અશાંત મન હંમેશા દુઃખી હશે. અશાંત મન શરીરના રોગોને આમંત્રણ આપે છે. અને જ્યાં મન પોતે અશાંત છે, પાછું શરીરને દુઃખી કરે છે રોગો લાવીને. એટલે સૌથી પહેલા મન આપણું સ્વસ્થ તંદુરસ્ત હશે, નિરોગી હશે, તો જ આપણું શરીર નિરોગી રહેશે. જો મન રોગી તો શરીર રોગી. મનને નિરોગી રાખતા શીખીએ. કોઈ પણ જાતનો તણાવ અશાંતિ મનને અનુભવવા ન દઈએ. જે થવાનું હોય તે થાય, હું બિલકુલ સ્વતંત્ર છું. અને જે કાર્ય થયું ને પૂરું થયું ત્યાર પછીથી એનો કોઈ પણ વ્યાધિ આપણા મનની અંદર ભરી રાખીને ઉકરડો કરવો નહીં, બેસી રહેવું નહીં. જે કંઈ આપણે કે બધો જ ઉકરડો પાછો મગજમાં આવી જાય, દુરાચારનો, કુવિચારનો. એટલે વૃત્તિઓને શાંત બનાવવા માટે સૌ પ્રથમ મનને આધાર જોઈએ. અને એ આધાર વડે જ મનમાં પણ બળ આવશે, મનોબલ થશે. અને એ મનોબલ આપણને આત્મબલ સુધી લઈ જશે. પણ મનોબલ તૂટી ગયું તો માણસ આખો ભાગી પડે. મન જો સહેજ પણ શક્તિવાળું હોય ને, તો પાછો માણસ આખો શક્તિમાં પાછો આવી શકે. મનોબળ કેળવવા માટે પણ ભજન, ભગવત સ્મરણ કરવું પડે. ક્યારેક નિરાશ થઈ ગયા છીએ, હારી ગયા છીએ, અને નિષ્ફળતા મળી ગઈ હોય આપણા એ કામની અંદર, ત્યારે કંટાળીને, થાકીને, લમણે હાથ દઈને આપણે કોઈક વાર બેસી દઈએ છીએ. અને તે વખતે લમણે આશ બેસી, આશ રાખીને બેઠા, હવે તું કરું એ ખરું, થાય છે અનુભવ? એ ક્યારે આવ્યું? જ્યાં સુધી પોતાનો કર્તૃત્વનો અહંકાર હતો, અને તે પણ સ્થૂલ ભાવ. આત્મભાવની અંદર જોઈ આવશે કે સ્વયં કરતા ધરતા એક આત્મા જ છે. એ રીતની દ્રઢતા આવી ગઈ ને, તો ઘણા બધા આગળ નીકળી ગયા. પણ આવે છે વિકૃતિ ત્યાં આગાડી. આપણને નડે છે એ જગ્યા કે આ સ્થૂલ ભાવથી આપણે અહંકારને પોષીએ છીએ, કર્તાપણાનો. અને કર્તૃત્વપણાનો અહંકાર તમે સ્વીકાર કરી લીધો, એટલે જે કંઈ પ્રવૃત્તિને કર્મ થાય છે, એના દ્વારા થતા બધા જ અપરાધ, બધા જ ગુણદોષ, બધા જ પાપ એ પણ આવીને વળગવાના જ. કેમ? મેં કર્યું છે એમ સ્વીકાર કરી લીધો, તો એની પાછળ થયેલી આખી પ્રવૃત્તિને તમારે સ્વીકારવી પડશે. એની અંદરથી કચરો નીકળશે તોય તમારે એને ઠેકાણે પાડવું પડશે. સારી વસ્તુ એમાંથી મેળવશો તોય તમારે એને વાપરવી પડશે. એટલે જે કંઈ ગુણદોષ છે એ બધા જ એને જ લાગુ પડે છે, કર્તૃત્વનો સ્વીકાર કર્યા પછી. ક્યાં મેં કર્યું, પણ કરતા હું નથી. મન એટલો જ સ્વીકાર કરી લે કે આ શબ્દરૂપી બ્રહ્મ છે, એણે જે કર્યું તે સાચું, આ તો હું તો નિમિત્ત માત્ર છું. આ સમજણ એને જીવનમાં શાંતિના દરવાજા સુધી લઈ જશે, અંદર પ્રવેશ આપી દેશે. લે આ શાંતિનું ઘર છે. હવે શાંતિને ઘેર આવી ગયા, પોતાના સ્વસ્વરૂપમાં આવી ગયા, એક સરસ મજાનું આનંદ સુખ મળે છે, અને સુખની અનુભૂતિ વડે એ પોતાની જે સુરતા છે, રતિઓ છે, વૃત્તિઓ છે, એને સુવૃત્તિ બનાવે છે, એને સુરતિ બનાવે છે, અને સુરતિને મનનો આધાર મળે છે, અને એ મન સ્વસ્થ થઈને, સ્વચ્છ થઈને શબ્દની સાથે આધાર મેળવી લે છે, શબ્દની પાસેથી આધાર મેળવી લે છે, એટલે એ પણ સુખી. શબ્દને ભગવાનના સ્વરૂપનો આધાર મળી ગયો એટલે એ મન પાપ કરતું અટકી જશે, ખોટું ચિંતન નહીં થવા. પણ ખોટું ચિંતન જ્યાં સુધી આપણા મનની અંદર થાય છે ત્યાં સુધી ઈશ્વર આપણાથી દૂર રહે છે. આપણી જ આત્મચેતના પણ અજ્ઞાન ભાવથી આપણાથી દૂર રહે છે. જ્યાં સુધી એ માણસ પોતાની વૃત્તિઓને પાપમય રાખે છે, પોતે જ પોતાના એ સ્વરૂપને શબ્દની અંદર લાવી દીધો, અને જે કોઈ શબ્દ રહ્યા તે શબ્દ જીવા, અને એ તો શબ્દ નહીં કોઈ સાર છે, એનું જીવન બદલાઈ જાય, એના સ્વરૂપની અંદર પણ પરિવર્તન આવી જાય કે હું આ શરીર સ્થૂલ એ મારું સ્વરૂપ નથી, જે આત્મા છે એ જ સ્વયં હું મારું પોતાનું સ્વરૂપ છે. આવી એક સમજણ જો સાધક સ્વીકારી લે તો જે પ્રશ્ન અહીંયા ગાડી મૂક્યો છે મારા શ્રી, શબ્દ કોણ કાટી કા, શબ્દ કોનો આધાર, સમસ્ત સૃષ્ટિનો આધાર છે શબ્દ. ભગવાનનું નામ સમસ્ત સંસારને સુખ અને શાંતિ આપે છે, સાત્વિકતા અને ભક્તિ આપે છે, એટલે જ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. રામ નામ સકલ નામન તે અધિકા, રામ નામ છે એના સ્વરૂપ કરતા પણ અધિક બતાવે, કારણ કે નામ દ્વારા જ સ્વરૂપ સુધી જઈ શકાશે. આ સદભાવ ઉપાસના દ્વારા સાધક પોતાના જીવનમાં પ્રાપ્ત કરે તો એને સદાયને માટે એક આધાર મળી ગયો. બાકી જીવ માત્ર નિરાધાર છે પોતાના આત્માનું અનુસંધાન કર્યા સિવાય, અને નિરાધાર છે ક્યારે પડી જશે કશું જ કહેવાય નહીં. જે નિરાધાર છે એ બિચારો છે, બાપડો છે, દુઃખી છે. નિરાધાર એ કહેવાય કે જેનું કોઈ નથી. અને આપણે પણ આપણા સ્વરૂપને જ્યાં સુધી નથી આપણે જાણ્યું ત્યાં સુધી આપણે પણ નિરાધાર છીએ. અને કેવા નિરાધાર, પામર.